जुष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सादरम्। यो भक्ता प्रगति बभूवदया धर्माजन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुश्च धर्मं शुभम्। ध्यायेतं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा। ॐ श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपते राजाधिराजाय नमो नमः। परात्परा पूर्ण ब्रह्म सर्वाधारा सर्वप्रकाशकाय सर्वज्ञा सर्वकारण कारणा सर्वावतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। परम ध्येय स्वरूपाय श्री हरि कृष्ण महाराजाय नमः। सदानंददाई आनंद घन मूर्तये श्री सहजानंद स्वामी ने नमो। कठिन तप कारिणे कंद फूल फलाशिने पति कृष तनवे एकाकी वनवासी श्री नीलकंठ वरणी राजा नमो। साधु सेवा परायण पति दयालवे श्री सरजुदासा बाल रूपाय अति मनोहरा मंद मुख हासा सुख रूपाय हसुमुख श्री घनश्यामाय नमो। आदि गुरवे सद्गुरुवर्या परमहंस मुख्याय अखंड हरिधारका श्री गोपालानंद स्वामी ने नमो। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री नित्यानंद स्वामी ने ब्रह्मानंद स्वामी ने सुखानंद स्वामी ने गुणातीतानंद स्वामी ने कृपानंद स्वामी ने आनंदानंद स्वामी ने शतानंद स्वामी ने स्वरूपानंद स्वामी ने सच्चिदानंद स्वामी ने सिद्धानंद स्वामी ने व्यापकानंद स्वामी ने योगानंद स्वामी ने, चैतन्यानंद स्वामी ने, भूमानंद स्वामी ने, विधात्रानंद स्वामी ने, आधारानंद स्वामी ने, इत्यादि सर्वनंद सद्भ्यो नमो। मम गुरु श्री राधारमण स्वामी ने नमो। सर्वधामस्त सर्वमुक्तेभ्यः प्रकट सर्वसाधु हरिभक्तेभ्यो नमो। आ 22મી શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિરમાં આ બધા અખંડ ભગવાનને હંભરાવનારા મહારાજના વાલા વાલા ભક્તો બેઠા છો અને જોઈને આનંદ થાય છે। મયા દાદાની ઉંમર કેટલી થઈ? કોપાળાવાળ એકસો પાંચ વર્ષની ઉંમરના મયા દાદા પણ હજી શિબિરમાં બેઠા છે, એ કઈ નાની એવી વાત ન કહેવાય આપણા માટે। દાદા સાંભળતા નથી પણ સભામાં બેઠા હોય, મેં આવું બહુ જ જોયું છે। ઘણા મોટા સંતોમાં, મોટા હરિભક્તોમાં મેં આ જોયું છે। મને સમજાતું નહીં, જેની સ્થિતિ ઊંચી હોય, જેને અખંડ ભગવાન દેખાતા હોય અને પોતે કાંઈ સાંભળતા ન હોય, તો એ આખો દી સભામાં બેઠા હોય, સભા મંડપમાં બેઠા હોય, આપણી અક્કલ કામ ન કરે। આજ આ સત્સંગની દિવ્યતા છે। આ સત્સંગ ન સમજાય એવો છે। વાલા ભક્તો, જેનું જીવન અણી શુદ્ધ છે, જેના જીવનમાં પંચવર્તમાનમાં ક્યારેય કોઈ ફેર પડ્યો નથી, જેવો કેવળ ભગવાન માટે જીવાશે, જેને ધનમાં, સ્ત્રીમાં, રસાસ્વાદમાં કોઈ રસ નથી, એવા અનેકાનેક બાઈઓ ભાઈઓ આજે આ ધરતી ઉપર છે, આજે આ શિબિરમાં બેઠા છે, એનાથી બીજી મોટી પ્રાપ્તિ શું હોય એમ હું કહું છું। હા, કદાચ આપણે એવી સ્થિતિને નથી પામ્યા, તો એવા ભક્તોના જીવનને જોઈ જાણીને, એમનું પ્રગટ બળ ધારણ કરીને એવા થવાની કોશિશ કરવી, ખાલી બે વાના જ હમજીન કરવા માંડવાની જરૂર છે। એક, ભગવાનની નાની મોટી આજ્ઞા ન લોપવી, ખબર પડે ન પડે પણ મહારાજે કીધું હોય તો એ કરવું, આમ ધર્મ પાળવો। બીજું, પરાત્પર ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિ મહારાજની ઉપાસના કરવી, કહેતા એને આખો દી હંભારવા। ઉપાસનાનો અર્થ એ થાય પ્રેમથી એને અખંડ હંભારવા, ધર્મ પાળવો અને ભગવાન ભજવા, મહારાજની મરજીમાં રહેવું ને મૂર્તિમાં આપણી વૃત્તિઓ રાખવી, બસ આટલું જ કરવાનું છે। બીજું બધું તો હવે બહુ ચૂથે કાંઈ સુખ થવાનું નથી। કેટલી પ્રકારના પ્રશ્ન આવ્યા છે, મોટો થપ્પો પડ્યો છે, પ્રશ્નનો આમ તો કોઈ દિવસ એન્ડ નથી આવતો। ભગવાન પોતે દયા કરી અને અંદરથી જ્યારે આપણને જ્ઞાન આપે છે ને, ત્યારે આપણા બધા પ્રશ્ન એની મેળે પૂરા થઈ જાય છે। પ્રશ્ન બધા પૂરા કરનાર એક પરમેશ્વર જ છે, બીજા કોઈનું કામ નથી। માટે જ્યારે મહારાજ સમજાવશે ને, ત્યારે બધા પ્રશ્ન પતી જશે અને હૃદયમાં શાંતિ શાંતિ થશે। તમે કહેશો મહારાજ ક્યારે સમજાવશે, અત્યારે એટલું સમજો મહારાજની આજ્ઞા પાળવીને મહારાજને ભજવા માંડવા બસ. પહેલા અહીંયા કુંડળ ધામ જ્યાં છે અત્યારે ત્યાં ગામ હતું કુંડળ ગામ, અને આપણું જે મંદિર છે ત્યાં જ મંદિર હતું સિદ્ધાનંદ સ્વામીનું કરેલું, અને એમાં એક ભગત રહેતા હતા. પાછળથી તેઓ અહીંથી હમઢિયાળા મંદિરમાં રહીને ભક્તિ કરતા છેલ્લી ઉંમરે. એનું નામ કદાચ કરમસિંહ ભગત ને, ઓકે કરમસિંહ ભગત. આ ડાયાલાલ છે એના સનસમી આટકોટવાળા ખરા ને એના માસિયાઈ ભાઈ થાય. પૂર્વાશ્રમનું નામ એનું જયરામ ભગત. ગોવિંદભાઈ પોપૈયાવાળા બોટાદના જે હતા એના મામા થાય સનસ્વામીના હગા. તો એ સનસ્વામી મને એવું કહેતા કે એ કરમસિંહ ભગત અખંડ શાસ્ત્ર વંચાવ્યા કરે. વાંચો વાંચો પછી કે હું એની પાસે બેઠો બેઠો વાંચ્યા જ કરું. પછી મને કઈ સમજાય નહીં એટલે હું શંકા કરું. હું પૂછું ને કે આનું શું ભગત, તો કે વાંચો વાંચે રાખો, બસ વાંચે રાખો સમજાઈ જાય. પ્રથમનું વિષ્ણુ વચનામૃત તો કે વારે વારે વંચાવતો, કઈ કઈ પ્રશ્ન પૂછીએ ને એટલે કે વિષ્ણુ વાંચો, દેહ થી જુદા પડીને ભક્તિ કરો બધા પ્રશ્ન ઉકલી જાય એમ કહેતા. દેહ થી જુદા થઈ ભક્તિ કરો, તમે તમને આત્મા માનો અને ભક્તિ કરો, તમે તમને અક્ષરધામ માનો. આજ કોકનો પ્રશ્ન હતો ગોપાલ સ્વામીને કે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ કહેવાય. આ પ્રશ્ન તો અમે આખા સંપ્રદાયના સાધુ ભેગા થયા હતા ને, સંત શિબિર સાધુની થઈ હતી ને, એમાં તો નીકળે જ બહુ બધા પ્રશ્ન નીકળે. કારણ કે 400 સાધુ ભેગા થયા હોય. પછી એ વખતે શાસ્ત્રી માધુપીદાસજી સ્વામી એવું કહ્યું કે ભાઈ એ નિર્ણય કોઈથી થાય એવો નથી, માટે એમાં ન પડવું. જેને જે અક્ષરબ્રહ્મ લાગે એ લાગે, માનવા હોય માનો કોઈ વાંધો નથી. અને આમ જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે આપણને જે કીધું હોય આપણે કરીએ નહીં, અને બીજી માથા કોઈ અમથી અમથી કાયમ કર્યા કરીએ. આપણે એવી ઊંધી આદત હોય છે ને, ભગવાને આપણને કોઈને શિક્ષાપત્રીમાં કે વચનામૃતમાં દબાણપૂર્વક એવું નથી કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મનો અવતાર માનજો, કાં ગોપાલ સ્વામીને અક્ષર બ્રહ્મ માનજો, કીધું જ નથી. ચોખ્ખું પાંચ્યા પાડીને દબાણ દઈને કોઈને આપણને ક્યાં કીધું, પણ હજાર જગ્યાએ આપણને પોતાને એમ કીધું છે કે તમે તમને અક્ષર બ્રહ્મ માનીને પરબ્રહ્મની ઉપાસના કરજો. આપણને માનવાનું કીધું છે અક્ષર બ્રહ્મ, તો આપણે એ નથી કરતા. અને બીજી માથાકોટ કર્યા કરીએ છીએ. મહારાજની આજ્ઞા શું છે કે તમે તમારા આત્માને અક્ષર બ્રહ્મ માનીને પુરુષોત્તમની ઉપાસના કરો, છે કે નહીં? આજ્ઞા ચોખ્ખી છે કે નહીં? એ નથી કરવું. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, કારણ કે ગોપાલ સ્વામી અક્ષર બ્રહ્મ છે. ભાઈ ભગવાન સ્વામિનારાયણને અખંડ જે ધારે છે ને એ બધા અક્ષર બ્રહ્મ જ છે. એ કડાકૂટમાં પડીને તો મોટા ફાંટા કાઢ્યા છે એની જરૂર જ નથી. મહત્વના અતિશય ઉપયોગી ને આપણા જીવન પ્રાણ તો આપણે માટે એક શ્રીજી મહારાજ છે, એમાં વળગવું પણ આ જીવને ભગવાનમાં વળગાતું નથી, ભગવાનમાં વળગવું ગમતું નથી, એટલે અનેક અવનવા ઉતળા કરીને ધૂણ ધૂણ જ કરે જીવ, ધૂણ ધૂણ જ કરે. શ્રીજી મહારાજે અને શ્રીજી મહારાજના નંદ સંતોએ મહારાજને મળેલા જે બધા હતા એમણે જેટલા ગ્રંથો લખ્યા છે એ બધાને ટાઈપિંગ કરી એક સર્વર કરીએ અને પછી એનું અક્ષર પુરુષોત્તમ ઉપાસના એમ કરીને ચર્ચ કરીએ ને તો એમાં એ શબ્દ જ ન આવે. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એમ કહીએ ને તો એ આવે જ નહીં, એક વારનો આવે, બધા ગ્રંથોમાંથી એક વારનો આવે, કારણ કે મૂળ ગ્રંથોમાં ક્યાંય એ વાત જ નથી. મેં તો આટલા ગ્રંથોની કથા કરીને વાંચ્યા સાંભળ્યા એમાં ક્યાંય નથી આવતું. પણ આપણને મહારાજમાં જોડાવા કરતા એ બીજું કાંઈક ડિંડક કરવાનું હુરાતા ને એટલું બધું હોય છે કે કાંઈક નોખું આપણું હાંક્યા વગર મરીએ નહીં, ખબર નહીં એટલું બધું બીજી વાતમાં શું વજન દઈને કામ છે. સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે એવું હજાર વાર આવે આપણે ચર્ચ કરીએ ને તો એ બધા ગ્રંથોમાંથી. અમુક વસ્તુ નથી અંદર, એટલા માટે નહીં હોય કે આની બહુ જરૂર નહીં હોય એ બાબતની ચૂથવાની કે પકડવાની કે માથાકૂટ કરવાની તો નહીં હોય. પણ ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાની કેટલી વાર વાત આવે, ભગવાનની આજ્ઞા પાળવાની કેટલી વાર વાત આવે બધા ગ્રંથોમાં. કયો જોઈ, ધર્મમાં રહેવું, ઉપાસના દઢ રાખવી, એ વાત કેટલી વાર આવે. એ કરવાની મને તમને જરાય ઉતાવળ નથી ને એમાં રસ જ નથી. બીજું ત્રીજું બધું ખબર નહીં હું કામ આ બધો શોખ થતો છે. મને તો કોઈ દી પ્રશ્ન નથી કોણ અક્ષર બ્રહ્મ છે એ. મને તો એટલી ખબર પડે છે કે મહારાજે એમ કીધું છે કે તમે તમારા આત્માને અક્ષર બ્રહ્મ હારે એક કરી હું અક્ષરધામ છું, અક્ષર બ્રહ્મ છું એમ માનીને પરબ્રહ્મને એમાં અખંડ ધારો. આટલું જ આપણે કરવાનું છે. આપણને ક્યાં આ મોકલ્યા છે અક્ષર બ્રહ્મ નક્કી કરવા કે આ અક્ષર બ્રહ્મ છે કે આ અક્ષર બ્રહ્મ છે, તમે નક્કી કરો જે હશે તે હશે, શું ફેર પડે છે. આપણે જો દેહથી જુદા પડી આત્માને અક્ષર સાથે એક કરીને અક્ષર બ્રહ્મ પોતાને ન માન્યા, પુરુષોત્તમની ઉપાસના ન કરી શક્યા તો આપણો મેળ પડવાનો નથી, એ વાત પાકી. બીજી ત્રીજી વાતોની ચર્ચા સત્સંગમાં ખબર નહીં અમુક ગરીબ ભક્તો બહુ કરે, બહુ ચૂથણા ચૂથે, બહુ ચૂથે. બસ એટલું જ બતાવવા મને કાંઈક ખબર પડે છે, એમ બીજું કાંઈ ન હોય પાછળ. વાલા ભક્તો, હમજીને જે દિવસે આપણે ભગવાનની આજ્ઞાને ભગવાન જેવી માનીને પાળવા માંડશું ને એટલે આપણું રૂડું ભગવાન પોતે કરવા જ માંડશે. બધાય પ્રશ્નો પરમાત્મા ઓટોમેટિક અંદરથી સુલઝાવી દેશે, અંદરથી જ. માટે મહારાજે લખેલી શિક્ષાપત્રી ને મહારાજે કહેલા વચનામૃત વાંચ્યા કરો, મોટા સંતોની વાતો વાંચો, સારા સંતો હરિભક્તોનો સંગ રાખો અને કુસંગથી છેટા રહો. બસ આટલું તો બસ થઈ ગયું, એમ બહુ થઈ ગયું. બીજી કોઈ ધમાલ બબાલમાં પડવું નહીં. જેને જે ચડ્યું હોય ને એ કર્યા કરે. આપણને એક જ વાત ચડી છે, મહારાજની મૂર્તિ અખંડ સંભાળવી અને મહારાજની આજ્ઞા પાળવા ઉપર જોર મારવું, આ એક જ વાત. વાલા ભક્તો, વિક્રમ સંવત 2070 કાર્તિક સુદ આજે 30 છે, બુધવાર છે, તારીખ 6 નવેમ્બર 2013, અને આવતીકાલે લાભ પાંચમ ચોથ બધું ભેગું છે અને સ્વામિનારાયણ મંદિર કુંડળમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણનો દશાબ્દી ઉત્સવ 10 વર્ષ થયા, 10મો પાટોત્સવ છે. આજે શિબિરના 7મા દિવસે બપોર પછીની પાળીમાં શિક્ષાપત્રી ભાષ્યની કથા આગળ લઈ જઈએ છીએ. 31મા શ્લોકમાં આપણે આવ્યા છીએ. यदौषधं च सूर्या संप्रुक्तं पल्लेन वा अज्ञात वृत्त वैद्येन दत्तं चाद्यं न तत्क्वचित्। जे औषध दारू तथा मांस तेने युक्त होय ते औषध क्यारेय न खाव। वळी जे वैद्यना आचरणने जाणता न होय ते वैद्य आपू जे औषध ते पण क्यारेय न खाव। वाला भक्तो, ભગવાને આમાં બે આજ્ઞા કરી છે, બે આજ્ઞા લખતી છે। એક તો દારૂ માંસ યુક્ત ઔષધ ન ખાવું, બીજું આપણને વૈદ્ય બાબતે જરા સાવધાન કર્યા કે જે વૈદ્યને તમે બરાબર ઓળખતા ન હો, એનું આચરણ જાણતા ન હો, એવા વૈદ્ય તમને કાંઈક દવા આપે તો ન ખાશો, કેમ જે એ કંઈક અખાદ્ય ભેળવીને આપી દે તો આપણો ધર્મ જાય। આ બે આજ્ઞા છે। શિક્ષાપત્રીના 15મા શ્લોકમાં યજ્ઞ કે દેવની પ્રસાદી રૂપે પણ દારૂ કે માંસ ખાવા પીવાની સ્પષ્ટ ના કહી છે। આ શ્લોકમાં ઔષધ નિમિત્તે પણ સુરા માંસનો નિષેધ છે। તે ખાવા પીવાથી મતિ ભ્રષ્ટ થાય છે, આપણા સંસ્કારો નષ્ટ થાય છે અને ધર્મ ભક્તિથી પડી જવાય છે, ચડી જવાય છે। વાલા ભક્તો, દારૂ માંસથી મિશ્રિત ઔષધ ન લેવું। જો એવું ઔષધ કોઈ લે તો એના માટે મનુ એવું કહે છે કે તે જો દ્વિજાતિ હોય તો એને ફરી સંસ્કાર કરવા પડે છે, એને જનોઈ ફરીને લેવી પડે જો આવું દારૂ માંસવાળી દવા ખાય તો। શતાનંદ સ્વામીએ અજ્ઞાત વૃત્ત વૈદ્યન આ શબ્દનો અર્થ એવો કર્યો, ન જ્ઞાતમ વૃત્તમ આચારઃ યસ્ય સઃ, અર્થાત નથી જાણતા આચાર જેનો એવા વૈદ્ય, એનું આપેલું ઔષધ ન ખાવું। તેન દત્તમ યદૌષધમ તચ્ચ નાદ્યમ તત્રાપી ક્વચિત અભક્ષ્યા સૂચિ દ્રવ્ય સંપર્ક સંભવાદ ઇતિ ભાવ। ભાવ એનો એવો છે કે એવા વૈદ્ય આપણને કાંઈક દવા આપે, ઔષધ આપે, ઉકાળા આપે, પડીકી ગોળી, તો એની સાથે અભક્ષ અપવિત્ર એવું દ્રવ્ય જો સંપર્કવાળું હોય, થોડું ઘણું એમાં અખાદ્ય અપેય આવી ગયું હોય તો આપણો ધર્મ જાય। માટે એવા વૈદ્ય ન આપેલું ઔષધ ન ખાવું। સમ્યક પરિચિત વૈદ્યસ્યેવ ઔષધમ ગ્રાહ્યમ નાન્યસ્ય ઇતિ તદર્થ। અર્થ એવો છે કે તમે સારી રીતે જે વૈદ્યને ઓળખતા હો, જાણતા હો કે આ અખાદ્ય અપેય તેનેથી યુક્ત ઔષધ ન જ આપે, તો એવા વૈદ્યોએ આપેલું ઔષધ ખાવું। જગજીવનભાઈ મોદી અહીંયા એવું લખે છે કે આજે તો દેશી દવાઓનો પ્રચાર ઓછો થતો જાય છે, દેશી દવાઓનો પ્રચાર ઓછો થાય છે અને ડોક્ટરો પણ પેટન્ટ દવાઓ લખી આપતા થઈ ગયા છે। વિદેશી દવાઓ એલોપેથીની લખી દે છે, એમાં કોણ જાણે શું આવતું હશે। આરોગ્યને ખાતર કે રોગ મટાડવા ખાતર આપદ ધર્મ તરીકે આવી દવાઓ લેવામાં વાંધો નથી એવો બચાવ કરવામાં આવે છે। બધા એવું કહે છે કે ભરે આરોગ્યને ખાતર આવું લેવાય, આપદ ધર્મ ગણાય, એવું બધું કહીને ગમે તેવી દવા માણસ ઢીંચે છે। દવાની અંદર આલ્કોહોલ, કોડલીવર વગેરે જો આવતા હોય તો એ દવા ન લેવાય। કોડલીવર એટલે કે માછલીનું ઓઇલ, કોડલીવર ઓઇલ, માછલીનું તેલ, તો એ ન લેવાય। બધી દવાઓમાં આ બધું નથી હોતું, પરંતુ ખાસ કરીને શક્તિવર્ધક દવા હોય, ભૂખવર્ધક દવાઓ, વિટામિન્સ D3, B12 જે દવામાં આવતું હોય, આવા પ્રકારની દવા ખાસ જોઈ લેવી જોઈએ. માટે વાલા ભક્તો, આ પ્રકારની બીજી કોઈ દવા હોય તો પણ એને ચકાસીને લેવી જોઈએ. મોટેભાગે કેપ્સ્યુલના કવર અખાદ્ય પદાર્થોમાંથી બને છે, એ આપ લોકોની જાણ માટે. વેજનો સિમ્બોલ ખાસ ચેક કરીને દવા લેવી, નોનવેજ છે કે વેજવાળું છે એ. વાલા ભક્તો, અમેરિકામાં પિઝા બનાવવા માટે વપરાતી ચીજમાં ગાયના વાછરડાની ચરબી રેનેટનો ઉપયોગ થાય છે. માટે ચીજ ખરીદ્યા પહેલાં જોવું કે તેમાં રેનેટ આવે છે કે નહીં. એના વિકલ્પમાં અમુક રેનેટ વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. માટે ચીજ લીધા પહેલાં લેબલ વાંચી લેવું કે તે રેનેટ પ્રાણીજન્ય છે યા વનસ્પતિજન્ય છે. નહીતર આપણો ધર્મ ભંગ થાય. વેજનો સિમ્બોલ ખાસ ચેક કરીને વસ્તુ લેવી, દવાઓ ખાસ. હવે આયુર્વેદિક દેશી દવાઓમાં પણ એક વિવેક જોઈ લઈએ. વિલાતી દવાઓમાં તો આપણે જોયું, પણ દેશી દવાઓમાં ઘણી વખત આપણને લોકોને પૂરો વિશ્વાસ હોય છે. લોકો ગૌરવ સાથે કહેતા હોય છે કે હું તો દેશી દવા લઉં છું. વાલા ભક્તો, આપ જાણતા હો કે ન જાણતા હો, આપણા જ અમુક આયુર્વેદિક ગ્રંથોમાં આપણા જ ઋષિ મુનિઓના કરેલા ગ્રંથોમાં પણ અમુક દવાઓમાં આપણને શ્રીહરિએ જે ખાવા પીવાનો નિષેધ કર્યો છે તે પદાર્થથી મિશ્રિત ઔષધો બનાવવા લેવા, એનાથી રોગ મટે છે એવું લખેલું છે. એટલે વૈદ્યો એ બધું જ પોતાના ઔષધમાં વાપરતા હોય છે. કેમ, જે આયુર્વેદ જ કહે છે. આયુર્વેદમાં કાંઈ મહારાજે જે ખાવાની ના પાડી છે એ બધા પદાર્થોનો ઉપયોગ નથી કરવાનું કહ્યું એવું નથી. એ બધી જે કાંઈ સંહિતાઓ ને સુશ્રુત ને ચરક ને બધું જે છે એમાં ઘણું એવું બધું લખ્યું છે કે આપણને વાંચીને એમ થાય ગરર, દેશી દવાઓમાં આ બધું વપરાય, આ બધી છૂટ ભગવાને ના પાડી છે. માટે દેશી દવા એટલે દેશી દવા એમ માનીને ઊંધે કાંઈ ખાબકવું નહીં. વિલાતી દવાઓમાં જેટલો ભય છે એનાથી જરાય ઓછો ભય દેશી દવાઓમાં અખાદ્ય આવવા માટેનો નથી, પૂરો ભય છે. અમુક દેશી દવા અને અમુક દેશી વૈદ્યોથી સાવધાન રહેવું, એ બાબતનો વિવેક ધ્યાનથી સાંભળી લેજો. દેશી ઔષધોમાં પણ કહેવાતા દેશી વૈદ્યો દારૂ માંસનું મિશ્રણ કરતા હોય છે, અને વિલાયતી દવાઓ કરતા પણ દેશી વૈદ્યો ક્યારેક વધુ જોખમી બને છે. તેઓ સ્ટીરોઈડનો આડેધડ ઉપયોગ કરે છે. સ્ટીરોઈડ કેમ, જે ફાકી ઉકાળા ઉપર આમાં શું છે તે બાબતનો ટ્રેડમાર્ક હોતો નથી. વિલાતી દવા ઉપર તો એ લોકોને લખવું પડે છે કે આ દવામાં આટલી આટલી વસ્તુ નાખેલ છે, એનો લેબોરેટરી ટેસ્ટ થાય તો એમાં એટલી વસ્તુ છે એ નીકળે. જ્યારે દેશી ફાકી ઉકાળા એમાં કોઈ ટ્રેડમાર્ક હોતો નથી, એમાં એણે શું નાખ્યું છે એની ખબર એવું પડે તમને. અમુક વૈદ્યોને આપણે પૂછીએ છીએ ને કે આમાં શું શું છે તો કહેતાય નથી, એટલે વિશ્વસનીય રહેતા નથી. ફર્સ્ટ કહું છું કે એવા વૈદ્યોની દવા ફાકી ઉકાળા ન લેવા જોઈએ. ક્યાંક વાલા ભક્તો એવું પણ બને છે કે વૈદ્યો વિલાતી દવા મેડિકલમાંથી લાવી અને એને વાટીને થોડોક બીજો ભૂકો ભેળવીને તમને પડીકી બાંધી દેશે. તમે એ પડી કે લ્યો એટલે તરત માથું ઉતરી જાય, તરત તાવ ઉતરી જાય, તરત પેટમાં બળતું બંધ થઈ જાય, એટલે તમને એમ થાય કે ઓહો હો હો આ વૈદ્યની પડીકીમાં હું તાકાત. પણ એ પડીકી વિલાતી દવાની જેને વાટીને ફાકી કરીને તમને ફૂંકી હોય. બાકી દેશી દવામાં લગભગ એવો ઇમરજન્સી સુધારો કે ફેરફાર થતો નથી. ધડાકા બંધ જો કોઈ દેશી ફાકી કે ઉકાળો તમારો રોગ મટાડી દે તો સમજી લેવું કે મારું બેટું કાંઈ ગડબડ તો નહીં હોય ને. તપાસવું બહુ જરૂરી છે. આજે કહેવાતા જૂના ને મોટા વૈદો ખૂબ ધમધોકાર ધંધો ફાકી ઉકાળાનો ચલાવે છે અને એમાં એ હું હું નાખે છે એની એને જ ખબર છે. બાલા ભક્તો, પૂજ્યપાદ ધોલેરાથી ધર્મ સ્વરૂપ સ્વામી મોટા સ્વામી અત્રે આપણી શિબિરમાં પધાર્યા છે. આપણે સ્વામીનો તાલિકા વાદનથી અભિવાદન કરીએ, પૂજન કરીએ. સ્વામિનારાયણ, 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 સહજાનંદ સ્વામી મહારાજની જય.
આ નવા વર્ષના શુભ આશીર્વાદ. આ શિબિર બહુ સરસ શિબિર, બહુ સરસ. આ નવા વર્ષના શુભ આશીર્વાદ મારા હોઉને. શ્રીજી મહારાજ ખૂબ સુખી રાખે, ખૂબ આનંદ રાખે, ખૂબ સરસ રાખે. અને સત્સંગમાં બધા એને બળ વધે, સત્સંગમાં વૃદ્ધિ થાય, સત્સંગમાં બળ વધે. બધા સંતોને અને આ જ્ઞાન સ્વામીના દર્શન થયા એ અલૌકિક લાભ. નવા વર્ષના નકર દર્શન થયા, એમની સેવા તમે બધાએ કરો છો, તો સારું કરો છો. બધાએ સત્સંગીઓ ભાગશાળી વાત કે આવા ગુરુ મળ્યા છે અને આવા સંત મળ્યા છે. આ ભગવાન સ્વામિનારાયણ ખૂબ 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 સુખી રાખે અને ભગવાન ભજવાની શક્તિ આપે અને ભગવાનમાં વૃત્તિ રાખે. મારા જે વચનાર્થમાં પહેલાં જ વચનાર્થમાં કીધું છે કે અખરે વૃત્તિ રાખવી એ કઠણ કામ છે ભગવાન. તો બધાએ ભગવાનમાં હલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા સર્વ ક્રિયા સ્વામિનારાયણ 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 એવી ભજન કરવું અને સ્વામિનારાયણમાં વૃત્તિ રાખવી, ભગવાનમાં વૃત્તિ રાખવી, એ જ ખરું કરવાનું છે. આપણે જીવવાનું સાર્થક એ જ છે, ભગવાનની દયા જે છે. માટે બધા હરિભક્તોને મારા ધન્યવાદ છે. બધા સંતોને ખૂબ વિનંતી કે આવા ગુરુ સેવામાં સૌ બધા ધન્યવાદ. પૂરા ભાગશાળી, પૂરા ભાગશાળી બધા સંતો, પૂરા ભાગશાળી. જય સ્વામિનારાયણ.
વાલા ભક્તો, આ 2070ની સાલના નવા દિવસોમાં આપણને પૂજ્ય સ્વામીના દર્શન અને સ્વામીના આશીર્વાદ મળ્યા. સ્વામીના બે શબ્દો પણ આપણા કાનમાં પડ્યા છે, એ આખું વર્ષ આપણને યાદ રહેશે. સ્વામી બોલે નહીં પણ આજ બોલી ગયા. નવા વર્ષના મારા તમને હવને આશીર્વાદ છે. વાલા ભક્તો, આવા સંતો બેઠા છે એ જ આપણા મોટા ભાગ્ય છે. આવા સંત આપણને ઓળખે એનાથી વળી વધારે શું આપણા પુણ્ય. આવા સંતની કાંઈક સેવા થઈ જાય એમાં બેડો પાર થઈ જાય. શાસ્ત્રમાં જેને સંત કહેવાય એવા આ સંત છે. જેને જરાય જગત વ્યવહાર અરે કોઈ સંબંધ નથી. અખંડ 24 કલાક ભગવાન પરાયણ ને બધાયનો સ્વામીને મહિમા એટલો બધો છે કે એના એક એક શબ્દમાંથી હવનો મહિમા જ નીતરે છે. મને હાર શું પહેરાવો છો, હું તો નાનો એવો છું, મને દંડવટ ન હોય એવું બોલે. પોતાની 93-94 વર્ષની ઉંમર છે પણ હાવ નાના થઈને રહે છે
એ વાતની મને બહુ નવાઈ લાગે છે. હવે આપણે તો ઉગીને ઊભા ન થયા હોય, ડૂટોય ન ખેડ્યો હોય, ત્યાં જાણે સત્સંગમાં અમે કંઈક છીએ ને અમે કંઈક કરીએ છીએ ને એવું થઈ જાય છે. આપણને ભગવાને એવા ને એવા નિરાળા સત્પુરુષ સ્વામી આપ્યા, એમણે આવીને આપણને દર્શન આપ્યા, આપણી શિબિર સાર્થક થઈ ગયો ભાઈ. અમે સંતોએ અને તમે હરિભગત ભાઈઓ બાઈઓએ આ શિબિર માટે જે કાંઈ તન મન ધનથી સેવા કરીએ છીએ, જે કાંઈ કર્યું, એનું બધાનું ફળ આજે આપણને મળી ગયું. સ્વામીને મેં બહુ અનુભવ્યા છે, નજીકથી જોયા જાણ્યા છે. એ કોઈ દી એવું બોલે નહીં, તમને બધાને મારા આશીર્વાદ છે, ભગવાન તમને સુખિયા રાખે, આવું બોલે જ નહીં. પણ અહીંયા એવું સ્પષ્ટ બોલ્યા કે તમને ભગવાન સુખિયા રાખે બધાને એવા મારા આશીર્વાદ છે. આ નાની એવી વાત ન સમજતા. જો મહિમા હોય, વાત મનાતી હોય, તો આખું વર આપણું સુખમય જાશે જાશે ને જાશે. મારા હૃદયમાં એમ રહ્યા કરે કે કોઈ ભગવાનના અખંડ ભજનાનંદી સંત આપણી શિબિરમાં આવે ને આપણને આશીર્વાદ દઈ જાય એટલે આખું વર કાપ્યા ખૂટે નહીં,
દર્શન થાય. તમે અહીંયા આવ્યા સારું છું. જય સ્વામિનારાયણ. રાજી રહેજો અને ભગવાનને વિનંતી કરજો કે આ છૂટકો થાય.
સમજાય?
ભગવાનને એવી સ્તુતિ કરો કે આને તમારા ધામમાં લઈ જાય, છૂટો થઈ જાય, આત્મા દેહમાંથી છૂટો કરો.
હવે આત્મા દેહમાં નથી રહેવું?
ના, બહુ ખંડોળ ના દેહમાં જાત જાતિ ઉપાધિ, આખા શરીર ખંડોળ બહુ આવે છે, એટલે તમારો હાથ અડે તો મટી જશે.
હા સ્વામી, જય સ્વામી. સ્વામી આપણને છેતરી જાય એવા પાકા છે. આખી શિબિર વતી રવજી દાદા અને રમેશભાઈ સ્વામીને આપણા બધા વતી હાર પહેરાવીને પૂજન કરે છે. આપણે તાળીઓ પાડી બોલો સહજાનંદ સ્વામી મહારાજ. હરે કૃષ્ણ મહારાજની જય. દેશી વૈદ્યો બરાબર પરિચિત હોય તો એની ફાકી વગેરે લેવું, નહીં તો ન લેવું. કારણ કે તેઓ સ્ટીરોઇડનો ઉપયોગ આડે ધડ કરતા હોય છે એવા સમાચાર છે. કેમ જે એ લોકોને જેટલી સ્ટીરોઇડ નાખી દેવી હોય એટલી નાખી દે, કેમ જે ફાકી ઉકાળા ઉપર કોઈ ટ્રેડમાર્ક હોતો નથી. કોઈ દેશી દવા લ્યો કે ચોપડો તમને તરત ગોઠણ બોઠણ કે માથું દુખતું બંધ થઈ જાય તો કાંઈ તમે રાજી ન થતા હો. સ્ટીરોઇડ એક એવી વસ્તુ છે કે માણસને ધડાકા બંધ હારો તો કરી દે, પણ પછી દુનિયાની કોઈ દવા એને અસર કરે નહીં એવો એ થઈ જાય. માટે સ્ટીરોઇડ લેવાય ખવાય નહીં, અને જે કાંઈ ડોક્ટરો અંદર થોડીક વાપરતા હોય દવામાં એ તો એનું માપ હોય અને એને ખબર હોય, બાકી જે માણસો આડે ધડ સ્ટીરોઈડનો ઉપયોગ કરે છે તે વહેલી તકે મરે છે. અને ઘણા વૈદ્યો, દેશી વૈદ્યો, આપણે દેશી વૈદ્યનો મોહ રાખીને એની પાસે જઈએ છીએ તો હાજા તો કરી દે પણ વહેલા મારી નાખે, માટે એનાથી સાવધાન રહેવું. બીજું ટૂથપેસ્ટ, ટૂથપેસ્ટ મોટાભાગની ટૂથપેસ્ટમાં અખાદ્યનું મિશ્રણ હોય છે દાંત સાફ કરવાની, માટે એમાં ધ્યાન રાખવું. રામદેવ બાબાની દંત કાંતિ એ સારી હોય છે. યોગાચાર્ય રામદેવજી બાબા જે કાંઈ ઔષધ વગેરે બનાવે છે એ ઘણું પ્રામાણિક હોય છે, ઝંડુનું પ્રામાણિક હોય છે. બીજી છે એક બે કંપનીઓ. આ રામદેવ બાબાની દંત કાંતિ ટૂથપેસ્ટ સારામાં સારી, એનો ઉપયોગ કરવો. અને ખરી વાત કહીએ તો ભક્તો, રોગ તો ભગવાનની ઈચ્છાથી આવે છે. કોની ઈચ્છાથી આવે છે? ભગવાનના ભક્તને જે રોગ આવે છે એ ભગવાનની ઈચ્છાથી આવે છે. ઓલે દયાળુ સ્વામી વાત કરતા હતા ને, ઓલો આલો ભગત લાકડું બાંધીને ગયેલો ને મહારાજને પછી ઓળખ્યા ને ભગત થયો ને પછી બહુ સુખી થયો, તે પછી તો ધામમાં જવું ગમ્યું નહીં. મારા તેડવા આવ્યા તો પાછા કાઢ્યા, એકવાર તો મારા તેડવા આવ્યા તો કે કહી દે ઘરે નથી ભગત, આવા પછી તો એ જામી ગયા આ લોકમાં. પછી મહારાજે શું મૂક્યું એને? રોગ મૂક્યો, રોગ મૂક્યો. દેહમાંથી અભાવ કરાવવા, આ દુનિયામાંથી બધી વાસના તોડાવવા, ભગવાનની પાસે એક અજોડ શસ્ત્ર છે, એનું નામ રોગ. ભગવાન રોગ મૂકે છે, ભક્તને તો રોગ ભગવાન જ મૂકે છે. કેમ જે ભગવાનને આ દેહ અને દુનિયામાંથી વાસના તોડાવીને પોતાના સ્વરૂપમાં પ્રીતિ કરાવવી છે, આપણે સમજીને કરી નહીં એટલે ભગવાન હવે એના ઉપાયથી આપણને આ દુનિયામાંથી તોડશે ને એનામ જોડશે. રોગ છે એ ભગવાનની કૃપા છે, રોગ છે એ આપણો દુશ્મન નથી. સ્વામી શરણાનંદજી તો એવું કહે છે કે રોગ રૂપે ખુદ પ્રીતમજી આપણી પાસે આવે છે, રોગ રૂપ નારાયણ એને એ છે ને રોગ નારાયણ કહે છે. ઉસે ગલે લગા લો, પ્રેમ કરો. આપણી જે કાંઈ કસર છે, ખામી છે, આપણો સ્વભાવ છે, આપણા દોષો છે, વાસના છે, એટલા માટે રોગ આવે છે. એ બધા દોષો ને ખામી કસર વગેરે ટળી જાય તો રોગ પણ મટી જાય. રોગ ભગવાનની દયાથી આવે છે, આપણું હારું કરવા આવે છે, આપણી ઉન્નતિ કરવા આવે છે. અને એ રોગને મટાડવા માટે આપણે ભગવાનની આજ્ઞા લોપીને ગમે એવી દવા ખાઈએ તો ભગવાન રાજી ન થાય, ભગવાન નારાજ થાય. વાલા ભક્તો, માટે આપણે રોગ કાઢવા હારું ભગવાનની આજ્ઞાને કાઢી ન મેળવી. કેમ જે ભગવાનની આજ્ઞા તોડી નાખવાથી કાંઈ રોગ તૂટવાનો નથી, આપણે મરવાના છીએ. ભગવાનની આજ્ઞાને મારી નાખવાથી રોગ મરે નહીં, એ ભગવાનનો મોકલેલો હોય, બીજા જેવા તેવાથી ઉઠે નહીં, ભગવાન દયા કરે તરત મટી જાય. પણ પરમાત્માએ આ રોગ મને શા માટે મૂક્યો, આ રોગ મૂકવાનું ભગવાનને શું કારણ છે, કયા હેતુથી, શું મારી ઉન્નતિ માટે આ રોગ મૂક્યો છે એને તપાસવું જોઈએ. શરીરની પીડા રોગ અવસ્થામાં સહન કરવી કઠણ પડે છે, ત્યારે ભજન પણ થતું નથી, વૃત્તિઓ પણ ભગવાનમાં રહેતી નથી, દુખતું હોય ન્યારે છે. માટે જ્યારે આપણે સાજા નરેવા તાજા છીએ ત્યારે જ ભગવાનનું ધ્યાન, સ્મરણ, કીર્તન, મન મૂકીને કરી લેવું પડે. જિંદગીનો સ્વાસ્થ્યવાળો વિપદા રહિત જે કાંઈ સમય છે, સુખમય જીવન છે, એ વેળાએ ખૂબ ભગવાનની ભક્તિ, આરાધના, ધ્યાન, ભજન, સેવા, સમાગમ કરી લેવું જોઈએ. પછી નહીં થાય, નહીં થાય, નહીં થાય. દુનિયાની રીત ઊંધી છે. સુખ મેં સ્મરણ સૌ કરે, દુઃખ મેં કરે નહીં કોઈ. જો સુખમાં સ્મરણ કરે તો દુઃખ કાહેકું હોય, દુઃખમાં સ્મરણ સૌ કરે, સુખમાં કરે નહીં કોઈ. જો સુખમાં સ્મરણ કરે તો દુઃખ ક્યાંથી હોય? આપણે બધાને દુઃખ પડે, કંઈક ભીહ પડે ત્યારે ભગવાન 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 કરવા માંડીએ છીએ, મહારાજ મહારાજ દોડજો દોડજો. અને જેવી વિપત્તિ જાય, સુખિયા થઈ જાય, રોગ મટી જાય, માથેથી ભય હોય જતો રહે, એટલે તરત જ પછી વિષય ને માન ને મોટાઈ ને પૈસા ને બૈરા ને છોકરા ને હરવું ને ફરવું ને આ ખરીદવું ને આમ કરવું છે ને આમ, આવું બધું થઈ જાય તરત જ. પછી ભગવાન વયા જાય છે, સંતોય ભૂલાઈ જાય છે, હરિભક્તોને સત્સંગ ભૂલાઈ જાય છે, અને ક્યાંય એવા ઉમંગમાં ઉપડી જઈએ છીએ કે જ્યાં નરકમાં જવું હોય. માટે સાવધાન વાલા ભક્તો, આ સંપ્રદાયમાં એવા ઘણા ભાઈઓ ભાઈઓ છે કે જેમણે વિપત વેળાએ પણ ભગવાનના વચનનો ત્યાગ નથી કર્યો. મહારાજે કહ્યું છે, સુખ દુઃખ સર્વે આવે ભેળા એમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને, કરીશ જતન અતિ. એમ કરતા પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, હું ઊભો જ છું. પણ વ્રત ટેકજો, ટાળશો તો ભોગવશો સૌ સૌ તણો. મારો વિશ્વાસ નહીં રાખીને તમે દવાનો કે ડોક્ટરનો વિશ્વાસ રાખશો અને મારા નિયમને આજ્ઞાને તોડશો તો તમે તમારું ભોગવો કહેશો, નહીં તો તમે નચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી, જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. આવી વાત આપણે નવા વરના આશીર્વાદમાં મહારાજના મોઢેથી જ પ્રેઝન્ટેશનમાં સાંભળી. વાલા ભક્તો, આપણા ગૌતમભાઈ નાગનેશવાળા જુવાનીઓ છે એ અત્રે આવશે, એમના અનુભવની એક વાત કરશે. તો ગૌતમને માઈક આપજો. ભારતીબેન ગોવિંદભાઈ ખોખાણી, જેમની ઉંમર 54 વર્ષની છે, તેઓ મૂળ ગામ મોટી વાવડીના છે. એમની વાત આ છોકરો કંઈક જાણે છે, બોલ ભાઈ.
ગુરુજી, આ ભારતીબેન ગોવિંદભાઈ ખોખાણી અમદાવાદમાં રહે છે ને 25 વર્ષથી એમને સત્સંગ છે. એટલે એમને જ્યારથી આ શિક્ષાપત્રીની આજ્ઞા વાંચી, એમને સમજાણી, ત્યારથી પછી એમને કોઈ દિવસ જે એવા વૈદ્ય હોય,
અજાણ્યા વૈદ્ય,
ડોક્ટર કે વૈદ્ય, એનું કોઈ દવા લીધી નથી. અને એવી કોઈ દવા હોય કે જેની અંદર આવા કોઈ કન્ટેન આવતા હોય તો લીધી નથી. એમને પહેલા એસિડિટીનો પ્રોબ્લેમ હતો, તો એના માટે અમદાવાદમાં ઘણી દવા લીધી, કોઈ ફેર ન પડ્યો. પછી બોમ્બે સુધી દવા લેવા ગયા, તો એમાં પણ એમને ઘણા એવા ડોક્ટરને ઘણી એવી દવાનો ત્યાગ કર્યો હતો. ને સ્ટાર્ટિંગમાં એમના પતિ તરફથી ઘણી બધી મુશ્કેલી પણ થતી હતી કે આવું કંઈ હોય નહીં એમ. ને પછી એકવાર એમને શરદી ને કફનો પ્રોબ્લેમ થયો, ત્યારે 2 દિવસના ઉપવાસ થયા હતા, પણ કોઈ દિવસ આવી દવા લીધી નહીં. કારણ કે એવું હતું કે લિક્વિડવાળી દવા હોય શરદી કફની, એની અંદર આલ્કોહોલ ને એનું પ્રમાણ હોય, કન્ટેન હોય. એટલે 2 દિવસના ઉપવાસ કરીને પણ એમને કોઈ દિવસ આ દવા લીધી નહીં.
થોડી શરદી ને ઉધરસ ને એવું હોય ને, એટલે 1-2 ટક છોડી દો એટલે એની મેળે સારું થઈ જાય. એ તો શરીરની શુદ્ધિ માટે થયેલી બાબત છે, એ રોગ જ નથી. પણ આપણે જરીક શરદી થાય ને જરીક અમથું કંઈક થાય, ત્યાં તો કેટલી માલકર દવા ધરબીને આખું શરીર બગાડીએ છીએ.
પછી ગુરુજી, એમને એ જે રોગ હતા એ મટી ગયા એવું માને છે કે મહારાજની આજ્ઞા પાળી એટલે જ આવું થયું. અને ઘરનાને પણ એવી અનુભૂતિ થઈ કે આ ખરેખર સાચી વાત છે.
બહુ સરસ, બહુ સરસ. આજે આવા બળવાળા આ સત્સંગમાં મહિલાઓ છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ઘણા હરિભક્ત બહુ ચિંતા કરે છે કે બહુ રોગ છે, પીડા છે, માથું દુખે છે, આમ થાય છે, તેમ થાય છે. પણ એ ખામી ખોલી કાઢો કે કયા કારણે મહારાજને આ પીડા આપવી પડે છે. આપણે તો મહારાજના છીએ, મહારાજના દાસ છીએ, મહારાજ માટે છીએ. મહારાજ આપણને કોઈ દિવસ પીડા ન આપે, ન આપે, ન આપે. દુઃખ શું કામ ભગવાન આપણને આપે? કાળક્રમ અને માયા આપણને ભગવાનના ભક્તને દુઃખ દેવાને સમર્થ નથી એમ વચનામૃત કહે છે. જો વિશ્વાસ હોય તો ભગવાનના ભક્તને તો દુઃખ ભગવાન પોતે દે છે. કાંઈક દુઃખ દીધાનો હેતુ હશે, બસ હેતુ સુધારી લ્યો, દુઃખ જતું રહેશે. ભગવાન જે હેતુથી આપણને રોગ કે દુઃખ દે છે તે હેતુ વિચારી અને સુધારી લ્યો. ભગવાન જેવા આપણને જોવા ઈચ્છે છે એવા આપણે થઈ જઈએ તો ભગવાનને સહારું પીડા મૂકવી પડે, દુઃખ દેવું પડે, રોગ મૂકવો પડે. કોજોય ભાઈ, કોઈ પણ ને કોઈ પણ રોગ છે એ ભગવાનનો આપેલો છે અને હારો છે. ભક્તોને માટે આ વાત કરું છું, બીજા માટે નહીં. એમાં કાંઈક ભગવાન આપણું ભલું કરવા માટે જ રોગ મૂકીને રાહ જોઈ રહ્યા છે. આપણે વહેલી તકે ભગવાન જે આપણામાં સુધારો કરાવવા માગતા હોય રોગ મૂકીને, તે સુધારો કરી લેવો જોઈએ. કાંઈક સમજણ આપવા માગતા હોય, કાંઈક સ્વભાવમાં ફેરફાર કરાવવા માગતા હોય, કાંઈક સમજણીમાં બદલાવ કરાવવા માગતા હોય, તે કરી લઈએ તો ભગવાન રાજી થઈ જાય અને આપણો રોગ તરત મટી જાય. અને રોગ ન મટે તો ભગવાન કે હું આગળ ઊભો છું એમ કરતા પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું. મારા ગુરુ રાધારમણ સ્વામી કહેતા કે વધીને શું થાય, દવા ન લઈ તો દેહ પડી જાય ને, તો કે આઈ કરતા ત્યાં બહુ વધારે સુખ છે એવું કહેતા. જો આ પૂજ્ય ધોલેરાના સ્વામી પણ એમ જ કહે છે કે હવે આ દેહથી આત્મા નોખો પાડવો છે, ભગવાનમાં જોડી દેવો છે. બહુ સમજણ પૂર્વક બોલે છે કે આ દેહમાંથી હવે નોખું પડી જવું છે, આમાં નથી રહેવું. આમ તો પોતે દેહથી નોખા જ પોતાને માને છે, પણ હવે અમથોય કોન્ટેક નથી રાખવો એમ છોડી દેવો છે. કે દાડાના ઉતાવળી કરેશ, મારે જાવું અક્ષરધામમાં જાવું. ભગવાન શ્રી હરિએ આપણા જેવાના દર્શન માટે સ્વામીને અત્રે રાખ્યા હશે. આપણે ભાવથી આવા સંતના બે વેણ સાંભળીએ, એમના દર્શન કરી લઈએ, એનાથી મોટું તો બીજું આ સંસારમાં હું સુખ હોય ભલામણ છું. આપણે જેને સુખ માન્યું છે એ તો હા ઉઘાડું દુઃખ છે. સ્ત્રી ધનનું, ખાન પાનનું, માન મોટપનું આપણે જે સુખ માન્યું છે ને, એને કોઈ શાસ્ત્રમાં મોટા પુરુષે સુખ નહીં કહ્યું, કોઈ ભગવાનના અવતારે એને સુખ કીધું જ નથી. બધા એ સાચું સુખ ભગવાનનું છે, સત્સંગનું છે, ભક્તિ ભજન ને સેવાનું છે એમ કહ્યું છે. આપણે સમજણ બદલતા નથી, પછી ભગવાન જે દી રોગ મૂકશે ને ભીહમાં લેશે ને ફીણ વાળી દે તે દી આપણે માનશું કે હા હો ભગવાન કહે સાચું, અહીં તો નિરુદુઃખ જ છે. બોલો, એ ગરીબ ભગત વડતાલ હું હતો ને ત્યાં આવેલા, ત્યાં આવીને રોવા જ માંડ્યા. મેં થયું શું તક, તમે જે કાંઈ કથામાં કહો છો ને બધું સાચું. મેં કીધું આ ક્યારે મનાણું, તો કે હમણાં. કથા કેટલા વખતથી સાંભળો છો, તો કેટલાય વર્ષથી. પણ મેં કીધું હમણાં મનાણું એનું કારણ, તો કે એવો માંદો પીડ્યો, એવો માંદો પીડ્યો, ક્યાંય શાંતિ નહીં શરીરમાં. અને હું માંદો પીડ્યો ને રડતો બંધ થયો એટલે મારા દીકરા છોકરા અને એની વહુ ને બધાને મેં ઓળખી લીધા. હું કમાઈને લાવતો હતો ને બધાના માટે ખરીદી કરી આવતો હતો ને બધાને રાજી રાખતો હતો, એ બધા બાપુજી બાપુજી કરતા ને ચારે કોઈ દોડતા. હું ખાટલા વયથી હોત, મારા બેટા કોઈ દવાખાનું પૂછતા નથી ને કોઈ દવા પાતા નથી. તમે કથામાં કહો છો ને જગત સ્વાર્થી છે, સ્વામી હાવ સાચું હો, હું તમને કહું છું સાચું છો તમે કહો છો. બોલો બાપા, બધું સાચું જ છે, ટાણું આવશે તાર સમજાહે, અટાણ નથી મનાતું બહુ. માટે ભગવાનનો વિશ્વાસ રાખશું અને ભગવાનને આશરે જીવશું, બીજા કોઈનો આશરો આપણને કામ લાગવાનો નથી. આ વાત એમ જ છે. તો વાલા ભક્તો, હવે 32મો શ્લોક આપની આગળ ગાવો છે, પણ એના પહેલા આપણે ઊભા થઈ થોડી વાર મહારાજને સંભાળવા છે, પોકારવા છે.
સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ.
આજે શિક્ષાપત્રી ભાષ્યની કથાનો પૂર્ણાહુતિનો દિવસ છે. હવે એક શ્લોકની કથા વાંચીને હું કથા પૂરી કરીશ. 32મો શ્લોક આવ્યા છીએ આપણે. સ્થાનેષુ લોકશાસ્ત્રાભ્યામ નિષિદ્ધેષુ કદાચન મલમૂત્રોત્સર્જનમ ચ ન કાર્યમ સ્ટીવનમ તથા. લોક અને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યા એવા જે સ્થાનક, જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાડી બગીચા એ આદિ જે સ્થાનક તેમને વિશે ક્યારેય પણ મળમૂત્ર ન કરવું તથા થૂકવું પણ નહીં. વાલા ભક્તો, અહીં મળ શબ્દમાં મૂત્ર અને સ્ટીવનનો સમાવેશ થઈ જાય છે. સ્ટીવન એટલે નાક ખંખેરવું. મળમાં બધું જ આવી જાય, છતાં જુદા એમને શા માટે જણાવ્યા? તો પેશાબ અને થૂકવાનું માણસને વધારે થાય છે માટે તેનો ખાસ ઉલ્લેખ કર્યો છે. જગજીવન મોદી આ શ્લોક ઉપર એવું લખે છે કે આ શ્લોકમાં જાહેર સ્થળોની સ્વચ્છતા રાખવાનું કહે છે. જાહેર સ્થળોની. આગલા શ્લોકમાં શરીરને સ્વસ્થ રાખવાનું કહ્યું, આમાં જાહેર સ્થળોને સ્વસ્થ રાખવાની વાત કરે છે. શરીરની કે ઘરની સ્વચ્છતા જેટલી મહત્વની છે તેટલી જ જાહેર સ્થળોની સ્વચ્છતા મહત્વની છે. જાહેર સ્થળો જો સ્વચ્છ નહીં હોય તો ભલે આપણું શરીર કે આપણું ઘર સ્વચ્છ છે પણ આપણે રોગચાળાથી બચવાના નથી. વાલા ભક્તો, શ્રીજી મહારાજના સમયમાં સંડાસ ગયા પછી હાથ પાણી લેવાનું પણ ઘણા સમજતા નહોતા. એમાંય સુરત, વડોદરા જેવા મોટા શહેર તથા બોટાદ જેવા નગરોમાં પણ પુષ્કળ ગંદકી રહેતી. વડોદરાનું નામ છે પહેલા, અત્યારે વડોદરા સંસ્કારી નગરી કહેવાય. ગંદકી આ બધા શહેરોમાં હતી. મળમૂત્ર જાહેરમાં બજારમાં જ લોકો કરતા, તેનાથી ટૂંટિયું નામનો રોગ પ્રચલિત થયો હતો. જ્યાં જ્યાં મોટા શહેરોમાં આટલી ગંદકી શહેરનો ભદ્ર સમાજ જો કરતો હોય ત્યારે ગામડિયાની કેવી સ્થિતિ હશે એ કાળમાં. અને એવા વાતાવરણમાં મહારાજે આ વાત પ્રવર્તાવી કે ભાઈ બધું સ્વચ્છ રાખો, શહેર આખું સ્વચ્છ રાખો. પોતાના જમાના કરતા મહારાજ કેટલા આગળ હતા તેનો ખ્યાલ આ પરથી આવે છે. હવે શ્લોકમાં બે સ્થળો કીધા, શાસ્ત્રીય સ્થળો અને લૌકિક સ્થળો. પહેલા શાસ્ત્રીય સ્થળો ગણાવું છું. શાસ્ત્રમાં વાવ, કુવા, તળાવ, રાજમાર્ગો, નદીના ઓવારા કિનારા, ગૌશાળા, ઝાડની છાયાનો પ્રદેશ વગેરે વગેરે સ્થળોને પવિત્ર કહ્યા છે. આ બધા શાસ્ત્રીય સ્થળો કહેવાય. આ બધા સ્થળો પવિત્ર છે, પાવનકારી છે. ત્યાં મળમૂત્રાદિ કરવું નહીં અમારા કોઈ આશ્રિતોએ. ધ્યાનથી આંબલો વાલા ભક્તો, જંગલમાં પડી ગયેલા ઉજ્જડ મંદિર હોય એમાંથી દેવ તો ચાલ્યા ગયા હોય, પણ શાસ્ત્રમાં એવો નિયમ છે જે દેવાલય ઉજ્જડ થઈ ગયા હોય, ખંડેર થઈ ગયા હોય, એમાં ભૂત પ્રેતનો વાસ થાય છે. આવું ગાંધીનગર વાળા હરિકેશવ સ્વામી કહે છે. આ પડી ગયેલા દેવાલયો ખંડેર થઈ જાય એમાં ભૂત પ્રેતનો વાસ થાય છે, કેમ જે ભોળાનાથે ભૂત પ્રેતને ત્યાં રહેવાની છૂટ આપી છે. તેથી ત્યાં જઈને મળમૂત્ર કોઈ કરે તો તેમાં ભૂતાદેકનો પ્રવેશ થાય, ઘરે આવીને ડબલું મૂક્યા પહેલા ધૂણવા માંડે. માટે ત્યાં મળમૂત્રાદિક કરવું નહીં. વાલા ભક્તો, નદી કે તળાવના કિનારે મળમૂત્ર શા માટે ન કરવા એવો જો પ્રશ્ન કરો તો, કારણ કે સર્વ મનુષ્ય નદી અને તળાવમાં સ્નાન કરીને પવિત્ર થવા આવે છે ત્યાં, અને ત્યાં જ આપણે અપવિત્રતા કરીએ એ તો કેટલું બધું ખરાબ કહેવાય ભાઈ. માટે નદી સરોવરના કિનારા સ્વચ્છ રાખવા જરૂરી છે, કેમ જે ત્યાંથી બધાએ સ્વચ્છ થવાનું છે. જ્યાં સ્વચ્છ થવાનું હોય ત્યાં ગોબરું કરી નાખો તો કોઈ સ્વચ્છ કેવી રીતે થશે? અને વાલા ભક્તો એક બીજો મોટો ભય છે ત્યાં ઝાડા ઝાવામાં પેશાબ કરવામાં. હું તો કે છે કોઈ એક અવિવેકી માણસ નદીને કિનારે મળ ત્યાગ કરીને જતો રહેલો, કોઈ મહાત્મા નદીમાં સ્નાન કરવા આવ્યા, સ્નાન સંધ્યા વંદન આદિ કરી ચાલતા થયા તો મળ ઉપર પગ આવ્યો ને મુખમાંથી મહાત્માને બોલાઈ ગયો, અરે રે કોના ટાંગા તૂટ્યા તે માળો અહીં બેહી ગયો, આઘો ન ગયો. એ જ વખતે પેલો ભાઈ વંડી ઉપર કઈ કામ કરતો હતો તે ત્યાંથી પડ્યો ને એનો પગ તૂટી ગયો. વાલા ભક્તો આમ ક્યારેક અણધાર્યા શાપના ભોગ પણ બનવું પડે, માટે શાસ્ત્રીય સ્થળો છોડીને મળમૂત્ર કરવા, નદીમાં થૂકવું નહીં, નદીમાં અને સરોવરમાં કચરું નાખવું નહીં. આપણા લોકોને આ બહુ ભૂંડી આદત છે, અમે અહીંયા કાયમ આ ભૂંડી આદતથી ત્રાસી ચૂકેલા છીએ. ઉતાવળી નદીના ચારેય પાંચેય સરોવરમાં અમે જોઈએ છીએ માણસો હાલતા ચાલતા કાગળિયું ગમે તેમાં નાખે, આપણા અલ્પાહારેથી વેફરીનું પડીકું લે ખાય અને હાલતા જઈને સન સરોવરમાં એ કાગળ નાખતા જાય. સન સરોવરને કિનારે અમે કચરા પેટી મૂકી છે, ગાર્બેજ એમાં ન નાખે ને પાણી નાખે. માણસને પાણીમાં કાંકરા નાખવા, કચરું નાખવું એનો એક શોખ હોય છે, આનંદ હોય છે, ખબર નહીં માણસનો મિજાજ કેવો છે, પણ એને ખબર નથી પડતી કે આ સરોવર ગંદા થાય છે અને એ ગંદકીને લઈને અહીંના રહેનારા માણસોને રોગચાળો લાગુ પડે છે. નદીમાં થૂકાય નહીં, નદીમાં નાતા નાતાય ઘણા એવી ઓલાદ છે જાડા પેશાબ કરી જાય ઘણી વખત. વિદેશમાં તો મૂર્ખાઓ એવા પાણીમાં ન કરવાના વિષય ભોગવી કરે છે, પણ આ બધું પાપ છે. જળ પણ એક દેવ છે, એની પણ મર્યાદા છે. જળને બગાડો નહીં, જળ જીવન છે. જળ આપણે નાવા ધોવામાં પીવામાં અરે ભગવાનના થાળમાં વાપરવાનું હોય છે, તમે પ્લીઝ એને બગાડો નહીં. માટે આ વિવેક દરેક વ્યક્તિ શીખે, કોઈ જગ્યાએ નદી સરોવરમાં કચરું નાખવું નહીં. તો મળમૂત્ર તો ક્યાંથી કરાય, કોકનો શાપ લાગી જાય. હવે વૃક્ષની છાયા નીચે મળમૂત્ર શા માટે ન કરવા, તો કેમ જે રસ્તે ચાલનાર મુસાફર તથા ખેતરમાં કામકાજ કરનાર સર્વ મનુષ્યને વૃક્ષની છાયા નાસ્તા માટે, ભોજન કરવા માટે, વિશ્રાંતિ લેવા માટે બહુ ઉપયોગી હોય છે, અને આપણે એ છાયાને જ અપવિત્ર કરી મૂકીએ તો માનવ જીવન કેટલું બધું ખોરંભાઈ જાય. વિચાર કરો, માણસોની સુખાકારીનો નાશ કરવા આપણે પેદા થયા છીએ, આમ બીજે આગે ન જવાય. માટે વૃક્ષની છાયે આ ન કરાય. અને એમાં તો ક્યારેક વૃક્ષના આત્માનું કલ્યાણ થવાનું હોય ને તો એ બગડી જાય, જો ત્યાં જાડે ગયા હોય તો. એના ઉપર જો તમને એક વાત કરું સરસ, સ્વામિનારાયણ ભગવાન એકવાર બાલ પ્રદેશમાં વિચરણ કરતા કરતા ગુજરાત તરફ જતા હતા. બહુ તાપ હતો, ઉનાળો ધમ ધકતો હતો, દરબારો વૃક્ષની છાયાની શોધમાં હતા કે કંઈક છાયા મળે ઘડીક બેસીએ. એક આંબાનું વૃક્ષ જોયું, દોડાદોડ બધા ત્યાં ગયા અને ત્યાં જોયું તો કોક ન્યા આંબા હેઠે આંબો રોપી ગયો હતો. દરબારો કે મહારાજ મહારાજ પ્રોબ્લેમ છે, હાલવા માંડી અહીંથી, નહીતર કોક કેક કાપી નાખશે. શું છે, કાંઈ ફોડ પાડવો નથી, હાલો બીજે આંબે જાય. ચાલો સામે બીજું વૃક્ષ છે ત્યાં જઈએ. પછી ત્યાં ગયા ત્યારે મહારાજ કહે, પહેલા આંબાનું આજે કલ્યાણ થવાનું હતું, પણ પૂર્વ જન્મનો કોક એનો શત્રુ તેની હેઠે બેહીને એનું કલ્યાણ બગાડી ગયો. કે લ્યો આપણે આંબા નીચે ઉતર્યા હોત તો એ ઝાડનું કલ્યાણ થાત, પણ આગલા જન્મનો દુશ્મન ત્યાં બેહીને આંબાનું કલ્યાણ બગાડી ગયો. આપણે કોઈ આંબાનું કલ્યાણ બગાડવું નહીં હો. વાલા ભક્તો આ રીતે એને ક્યારેક કોઈ આપત્તિના ભોગ થવું પડે છે, માટે શાસ્ત્રોમાં તે સ્થળે મળમૂત્રાદિકનો નિષેધ કરેલો છે. આ બધા શાસ્ત્રીય સ્થાનો વર્ણવ્યા, હવે આપની સમક્ષ લૌકિક સ્થાનોનું મોટું લાંબુ લિસ્ટ મૂકું છું, તાકે આપણને ખ્યાલ રહે કે આટલી જગ્યાઓ સ્વચ્છ રાખવી જરૂરી છે અને એ દરેક માનવીની પવિત્ર ફરજ છે. અનિવાર્ય ફરજ છે, એને બજાવવી જ જોઈએ, નહીતર એના માટે દંડ થવો જોઈએ. આપણા દેશમાં તો બધું હાલે છે રામરાજ, વિદેશમાં તો કોઈ પણ આવું જાહેર સ્થળ જો જરાય બગાડે તો એને તરત જ ત્યાંની સરકાર કડક પગલા લઈને દંડ કરે છે, એટલે ત્યાંની પ્રજા બહુ સીધી હાલે છે. ત્યાં રોડ ઉપર નથી થૂકાતું, એ બધું આપણે ત્યાં છે. તમને કદાચ સવાલ એવો થતો હોય કે વિદેશમાં માણસો બહુ સુખી અને સમૃદ્ધિ વાળા કેમ છે, એ શિક્ષાપત્રી પાળે છે, ભગવાન એનું એને ફળ આપે છે. હમણાં બધા દાખલા દઉં, જો સાંભળો. લૌકિક સ્થાનો, પારકીઓ આંગણું વગેરે, રાજકીય સ્થાન, હથિયારધારીની સામે મળમૂત્ર ન કરવું, યવનના સ્થાનમાં ન બેહવું, શુદ્ધ કરેલ જગ્યામાં ન બેસવું, નદીના તીરે રેતી વગેરેમાં ન બેસવું. વળી લોકાચાર પ્રમાણે શેરીઓ, રોડ રસ્તાઓ, બાગ બગીચાઓ, સભાગૃહો, સ્ટેશનના પ્લેટફોર્મ, એરપોર્ટ, બસ સ્ટેન્ડ, મેળાના સ્થળો, લોકરંજનના સ્થાનો, વેપાર બજારો, માર્કેટો વગેરે સ્થળો જ્યાં માનવ સમુદાય ભેગો થતો હોય તે પણ સ્વચ્છ ગ્રાઉન્ડ, બધું સ્વચ્છ રાખવું જોઈએ. ગામની ભાગોળો આવા જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાનું કાર્ય સુધરાય જેવી સંસ્થાઓ તો કરે જ છે, પણ જાહેર સ્વચ્છતાની કાળજી તો દરેક માનવ માત્ર રાખવી જોઈએ. વળી સર્વે જાહેર વાહનો પણ સ્વચ્છ રાખવા. આપણે બસમાં બેઠા હોય ને કાગળિયા નાખીને વ્યા જાય, ટ્રેનમાં બેઠા હોય ત્યાં ખાઈ પીને બધું બગાડીને વ્યા જાય, ટેબલ બીજા આવે એની શું દિશા થાય. લિફ્ટમાં પણ ચોખ્ખાઈ રાખવી જોઈએ. લિફ્ટમાં બેસીને ગમે ત્યાં કચરો ન ફેંકાય ભાઈ. અમારે રામપરા વાળા રાયમલભાઈ નો કિશન, એ પોતાનો એક અનુભવ કહેવાનો છે. આની ઘર આવી જા વીરા, તારું પ્રાક્રમ કે લે બોલ.
ગુરુજી હું કોલેજમાં ભણતો હતો, અત્યારે ભણું જ છું. એક દિવસ કોલેજમાં દોસ્તાર સાથે નાસ્તો કરતો હતો, ત્યારે નાસ્તો કરતા કરતા સ્ટેશનરી સ્ટોરમાં મેં નાસ્તો કરીને ત્યાં કચરું નાખ્યું, તો પછી તરત જ ત્યાં જે સ્ટેશનરીના સાહેબ હતા એમને મારી પાસે આખી સ્ટેશનરી તરત ને તરત વળાવરાવી હતી.
સેવા મળી તને. એવા કડક સાહેબ જ જોઈ તો જ આપણામાં કઈક સંસ્કાર આવે. આ કોઈ દી નહીં ભૂલ ને હવે.
ના,
ડાયો થઈ ગયો. બોલો વાલા ભક્તો, વિદેશમાં સ્વચ્છતાના નિયમો ત્યાંની સરકાર અને ત્યાંની પ્રજા પણ જાગૃતપણે પાળે ને પડાવે છે. એનો અણમોલ દાખલો અમારા ધરમજીભાઈ ઇટાલિયા, એના મોઢેથી સાંભળીએ તો મજા આવશે. ઇટાલજી વર્ણવીને વાત કરો. લ્યો, બાર તેર વર્ષ પહેલાની આ વાત છે. કલાવતી નામે કન્યાને હેલ્યો કયો
નામ. જે ઘરે હું રહેતો ને બેલ્જિયમ બેલ્ગલાયમાં,
હા,
ત્યાં પોસ્ટ બોક્સ હોય ઘરે,
હા,
એમાં લેટર ઘરે દરરોજ આવે બધાને.
બરાબર.
હું બજારમાં જતો હતો એટલે લેટર બોક્સ માંથી કાગળિયા ખોલ્યા મેં, અને પછી હાલતા હાલતા આમ ખોલતો ચાલતો હતો.
હા,
એટલે કામનું જે પેપર ન હોય એડવર્ટાઈઝ નું હોય અમુક, પછી મેં કીધું એ કામનું ન હોય એટલે કચરા નાખી દઉં.
બરોબર.
એટલે રોજ સવારમાં ત્યાં એવો નિયમ છે કે રસ્તા પર બધા કચરા પેટી મૂકી દે.
બરોબર.
પછી ગવર્મેન્ટ ગાડી આવે ને એ લઈ જાય બધા કચરા.
બરાબર.
એટલે મેં હાલતા હાલતા કચરા પેટીમાં જ નાખ્યું કચરું, મારે જે કામનું નતું એ.
આમ તો તમે ડાયા, હાજર રોડમાં જ નાખ્યું કચરા પેટીમાં.
પછી
કોકની કચરા પેટી,
કોકની નાખ્યું એટલે એ બિલ્ડિંગ વાળો નીચે જે વોચમેન હોય ને એ ભાળી ગયો. એ કે અમારી કચરા પેટીમાં તમે શું કામ નાખ્યું એમ. મને ખબર નહી ભાઈ બેઠો હશે ત્યાં
ઉપર વાળો.
હા, પછી ચાર દી પછી પોલીસ આવી ઘરે.
ઘરે પોલીસ આવી.
હા, કાગળ લઈને અમારે એડ્રેસ વાળું. મેં કે
અમારે એડ્રેસ વાળું અંદર નાખેલું એ ગોચીને લેવા.
હા, મને કે તમારું છે. મેં કીધું મારું છે સાહેબ, મારા નામ વાળું.
સાહેબ મારું નામ છે એટલે
મારું. આ કઈક કચરા પેટીમાં કોક ની મળ્યું છે. સાહેબ તો કઈક ભૂલથી પડી ગયો, કઈક ખબર નથી રહી ક્યાં કીધું હતું એમ.
તમારા ભાઈ ગુજરી ગયા પછી મને બહુ ખબર નથી રહેતી કે મોઢામ શેડ જાય છે બકોણા.
કે આ તમારું છે અને જો તમે ન સ્વીકારો આ તો તમારે કોર્ટમાં લાંબો થવું પડશે અને દંડ વિશેષ થાય જજ કે એમ પછી. નહી તો તમે અત્યારે 600 ફ્રેન્ક બેલ્જિયમ ફ્રેન્ક ભરી દો તો તમે છૂટા, અત્યારે કેસ પૂરો થાય એમ.
બરોબર.
પછી મેં 600 ભરી દીધા ગુરુજી. એટલે 900 રૂપિયા. હા 900 રૂપિયા થાય ઇન્ડિયન આપણા. પછી છૂટા સાહેબ કે જેસો મેણ આવજો
આવજો. નિયમ એટલે નિયમ. કોકની કચરા પેટીમાં કાગળ નાખ્યું એના 900 રૂપિયા દંડ આવ્યો બોલો. એટલે ત્યાં ચોખાઈ બહુ છે. એવા દંડ જો આપણી સરકાર કરતી હોય ને તો આપણો દેશ સ્વર્ગ બની જાય બોલો. પણ આપણી સરકાર બહુ દયાળુ, અણમાપ દયાળુ. વાલા ભક્તો, આમાંથી આપણે શીખવું જરૂરી છે. વિદેશમાં રસ્તે જતી એક કારમાંથી કોઈએ બાર કચરું ફેંક્યું, તે જોઈને પાછળ આવતી હતી એ કારવાળાએ ગાડીનો નંબર પોલીસને ફોન કરીને નોંધાવ્યો અને કમ્પ્લેન કરી કે આ નંબરની ગાડીવાળો રસ્તા ઉપર કચરું નાખે છે. એટલે એનો ડેટા જોઈ સાંજે $150ની ટિકિટ ઘેરે આવી બોલો. રસ્તા ઉપર કચરું નાખ્યું એના $150 કોર્ટમાં ભરી જાય, નહીતર પછી આવજો લાંબા થવા. ભરી દીધું પ્રેમ થયો. હા એવું ને એવું બનેલું. એક જણો કાર આંકતા આંકતા કાચ ખોલીને ચાલુ કારે રોડમાં પાનની પિચકારી મારી થૂક્યો, તેને પાછલી ગાડીવાળાએ નંબર નોંધીને કરી રિંગ પોલીસમાં કે આ ભાઈ રસ્તા ઉપર થૂકે છે આ કારવાળો. એને ઘેરે $100નો દંડ આવ્યો બોલો. સાંભળ્યું? પણ વાલા ભક્તો, આપણે સત્સંગી છીએ, ભગવાનના આશ્રિત છીએ, મહારાજે આપણને ખાસ આ બધો વિવેક શીખવાડ્યો છે, અને અટાણે આપણા સાધુ પણ તમારા ગુરુ પણ આ બધો વિવેક રાડ્યું નાખીને શીખવાડે. શીખજો, પ્લીઝ શીખજો. આપણે કોઈ પણ જગ્યાએ ગયા હોઈએ, ત્યાં રહ્યા ઉતર્યા, તે મંદિર, સંસ્થા, ધર્મશાળા, હોટલ, હોસ્ટેલ, સગા કે મિત્રનું ઘર, આ તમામ જગ્યાએ ગંદકી ન કરવી જોઈએ. પાગરણ સ્વચ્છ રાખવું જોઈએ. સંડાસ બાથરૂમ રૂમ આદિ ખરાબ નહીં કરવું જોઈએ. જ્યાં ઉતારો મળ્યો હોય ત્યાં ચોખ્ખું કરીને પાછું આપવું જોઈએ. આપણે જઈએ અને બીજાને ત્યાં ઉતરવાનું થાય તો હાવ ચોખ્ખું કમ્પ્લેટ લાગવું જોઈએ, એવું કરીને જવું જોઈએ બોલો. આટલો તો વિવેક હોવો જોઈએ તો ફરીવાર કોઈક ઉતાર આપે, નહીતર ડિપોઝિટ લઈને ઉતરવા દે, પછી એ પૈસાથી તે લોકો બીજા પાસે સાફ કરાવે. અને ત્યાં ફૂલ ઝાડ હોય તેને આપણે તોડવા નહીં. લાઈટ પાણી વસ્તુ પદાર્થનો ખોટો બગાડ કે દુરુપયોગ કરવો નહીં. પંખો ખાલી બળતો જ બંધ કરવો, લાઈટ વધારાની ઓલવી નાખવી. આ વિવેક દરેક માનવીઓએ શીખવો જરૂરી છે. અને આવા માણસો છે ને આપણને ભૂંડા લગાડે. આની હારી ગયા હોય ને તો આપણે ભૂંડા લગી. જાહેર સ્થળમાં મળમૂત્રનો ત્યાગ કરવો નહીં કે થૂકવો નહીં. આવા પવિત્ર અને લોકોપયોગી સ્થળો તો સ્વચ્છ, સુંદર અને રળિયામણા રહેવા જોઈએ, રાખવા જોઈએ. અને તે દરેકે દરેક માનવીની પવિત્ર ફરજ છે, એમાંથી કોઈ બાકાત નથી. એવા સ્થળોએ પાનની પિચકારી પણ ન મારવી, મકાનના દાદરા વગેરે. નાક શીકીને ગમે ત્યાં લૂછવું નહીં, દાંતની ચીરીઓ ગમે ત્યાં ફેંકવી નહીં, અને દાંતણ કરીને ઓઇલ ઉતારીને ચીરીઓ ધોયા વગર ફેંકવી નહીં. કેળાની છાલ છૂટી ન ફેંકવી. ઘરનો કચરો માર્ગ ઉપર છૂટો ન નાખવો. બાળકોને જાહેર માર્ગ પર આજતે ન બેહાડવાનું, પોતે ન બેહવું. રોડ ઉપર બ્રશ ન કરવું. ચોકલેટ આદિના કાગળ, શીંગ, પિસ્તા આદિના ફોફા ન નાખવા. આ બધો વિવેક છે. વાલા ભક્તો, તે સમયે અંગ્રેજોનો સ્વચ્છતા પર જે આગ્રહ હતો તે મહારાજે તેમના કહ્યા વિના પોતે પ્રવર્તાવેલો. કેમ જે મહારાજને સ્વચ્છતા બહુ ગમતી. હાટકોટમાં આનંદજી દિવાનનો ભાઈ રીંગણાની વાડીમાં ઝાડે ફરવા ગયો. પટેલને એમ લાગ્યું કોક ચોર છે, એટલે એને ભૂરું માર્યું. કે છે સફેદ ફળ માર્યું કે ભૂંભરું માર્યું. ઓલાને દિવાનનો ભાઈ હોવાથી મગજ ગયો એટલે ફરિયાદ કરી. અંગ્રેજ અધિકારીએ સાચી વાત પહેલા જાણી અને પછી પટેલને કહ્યું કે આને વધુ એક જીખ.
વાવેલા ખેતરમાં માળો ઝાડે જાય છે, દીવાન નો ભાઈ ઓછું થઈ ગયું, બોલો ફરિયાદ એને કરી હતી ને એને દંડ કર્યો. એક ગામમાં એક વ્યક્તિ, એટલે કે ગઢડાની આ બાબત છે, ત્યાં મુસલમાનનું રહેઠાણ છે, એની આગળ કુદરતી હાજતે બેઠો મુસલમાનને રીહ ચડી, તે આ બેઠો તો શરી મારી, બોલો આને રીહ ચડી, સમજાણું, તેણે એને ફાસરો પડ્યો તો ને એને માર્યો, બંને દવાખાને દાખલ થવું પડ્યું, શરી વાગી અને 5% આવ્યા હતા. આ જોયેલું જાણેલું એ માણસ આ સભામાં બેઠા છે. શિક્ષાપત્રી લોપવાથી આવા ફળ મળે છે, માટે આગીના પાળીએ તો સુખી રહીએ. વાલા ભક્તો, હવે એક બીજી આપણી નવીન પ્રકારની ગંદકી કરવાની ભયંકર આદત છે એની વાત કરું છું. જ્યાં ત્યાં લખાણ કરવાની, જ્યાં ત્યાં લખાણ કરવા રૂપ ગંદકી નહીં કરવી જોઈએ. જાહેર સ્થળોમાં, ટ્રેનના ડબ્બામાં, બગીચાના ઝાડ ઉપર, વૃક્ષના થડમાં, જાજરૂમ બેઠા બેઠા નામ લખે, હા હું મારે કેવું, બેન્ચ ઉપર, કબાટ ઉપર, ટેબલ ઉપર, દિવાલો ઉપર, નિશાળોમાં, એવી રીતે જ્યાં ત્યાં ગમે તેવું લખીને ગંદકી કરવી નહીં. ત્રિભુવન વ્યાસ તો એવું કહે છે કે યાત્રાએ આવેલા જાણે પોતે આમનામર કરવા નીકળ્યા હોય તેમ પેન્સિલ, કોલસા આદિથી ડાઘા જેવા લખાણો કરી દેવાલયની દિવાલો કે ધર્મશાળાઓને ગંદી કરી મૂકે છે. જે શિષ્ટ લોકોને ત્રાસરૂપ છે અને સંસ્થાઓને વિરૂપ કરનાર બની રહે છે આ બધી બાબત. ઘણા કહેવાતા શિષ્ટ સત્સંગીઓ સંડાસ બાથરૂમમાંથી બહાર નીકળે પછી આપણે જઈએ તો દુર્ગંધને કારણે ત્યાં રહેવાય નહીં, પાણી નાખ્યા વગર ટેન્શનમાં ટેન્શનમાં બહાર નીકળી ગયો હોય, પાણી લીધું હોય કે ન લીધું હોય ભગવાન જાણે, ત્યાં ક્યાં સીસી કેમેરો ગોઠવ્યો, એને પકડવો કેવી રીતે, ઊભું રહેવાય નહીં, કેમ જે પાણી જ ન નાખ્યું હોય. ઘણાને એવી ટેવ છે પાણી નાખે જ નહીં, બોલો એના મનમાં એમ હોય કે મારે થોડી સેવા કરવાની હોય, આવશે કોક કરશે. માટે દરેકે પાણી નાખવાની ટેવ પાડવી, હાથ ધોઈ નાખવાની આદત બરાબર પાડવી જોઈએ, સંડાસ વગેરે ધોઈ નાખવાની આદત પાડવી જોઈએ. આ રીતે ઘર આંગણા કે જાહેર સ્થળોની સ્વચ્છતા રાખતા દરેક શીખે તો ગામ કે શહેર કેવું રળિયામણું લાગે, વિચાર કરો જોઈ. તીર્થસ્થળો, દેવ મંદિરો કે જાહેર સ્મારકો કેવા સુંદર અને પવિત્ર બની જાય જો આપણે બધા હખણા મરીએ તો. દરેક વ્યક્તિ માત્ર પોતાનું ઘર આંગણું અને બજાર સાફ રાખે તો આ દુનિયા સ્વર્ગ બની જાય, અપાર, જાજો કાંઈ કરવાની જરૂર નથી. દરેક વ્યક્તિ પોત પોતાનું ઘર આંગણું અને બજાર સાફ રાખો, બસ દુનિયા સ્વર્ગ બની જાય. દેશના વરિષ્ઠ અને તત્વજ્ઞાની એક જાહેર સભામાં એવું કહ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રીના 32મા શ્લોક પ્રમાણે, એટલે કે આ શ્લોક, સ્થાનેષુ લોકશાસ્ત્રાભ્યામ નિષિદ્ધેષુ કદાચન મલમૂત્રોત્સર્જનમ ચ ન કાર્યમ સ્ટીવનમ તથા, આ શ્લોકનું જો ભારતની જનતા પાલન કરે તો મ્યુનિસિપાલિટીઓ કરોડો રૂપિયાના ખર્ચથી બચી જાય. જ્યાં ત્યાં થૂકવો નહીં, કચરો ફેંકવો નહીં અને જ્યાં ત્યાં મલમૂત્ર કરવા નહીં. આ શ્લોક જાહેર આરોગ્ય માટે અને સ્વચ્છતા માટે બહુ ઉપયોગી છે વાલા ભક્તો. માટે આપણે બધાય સત્સંગીઓએ આનું પાલન કરવું. હવે 33મો શ્લોક આવશે કોણ જાણે ક્યારે ને ક્યાં. આજે આ શિક્ષાપત્રીને અહીંયા આપણે વિરામ આપવો છે. 6 નવેમ્બર 2013 કાર્તિક સુદ તીજને બુધવારે અહીંયા આપણે આ શિક્ષાપત્રીને સ્થગિત કરીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, સ્વામી નારાયણ ભગવાન.
આ કથા પૂર્ણાવતિ પ્રસંગે બાલુભાઈ સાવલિયા મુંબઈ વાળાને વિનંતી કરીશ, તેઓ પધારશે.
સભામાં બિરાજમાન વાલાવાલા ઘનશ્યામ મહારાજ તથા મારા મોક્ષના દાતા ગુરુજી, શિક્ષાપત્રીની અંદર તો જે વિવેક આવ્યા એની ઉપરથી મને ગુરુજી 21 વર્ષ પહેલા મારે એક અમારી બાજુના ગામના એક ભાઈને અમારી બાજુમાં રહેતા એટલે સાડિયાપણા વિશે કહું કે શિક્ષાત્રીમાં કીધું કોઈનું સાડિયાપણું ન કરવું. એટલે એ ત્યાંથી હીરાના પડીકા લાવી અને ગાંજો સરસ પીતા, એટલે બાજુમાં રહેતા મને ખબર હતી કે આનું થોડું આઉટલાઈન છે એમ. એટલે ઓલો જે હતો એ મારો સંબંધી હતો, સુરત હતો એ. એટલે મેં એને એમ કીધું કે ભાઈ આ તું માયલાને આપે છે અને તારો અડધા ભાવમાં વેચી નાખે છે, રોકડી કરી અને પછી આવ્યા ધંધા છે એના. એટલે એ ભાઈએ એને કીધું. એટલે ઓલો ભાઈ પછી અઠવાડિયા પછી મને મળ્યા, એટલે મને કે તમે કેમ એને કીધું એમ. તમે મેં કીધું નથી, હું ખોટું બોલ્યો પછી. મેં કીધું મેં ભાઈ કીધું નથી કાંઈ. તો ઓલા ભાઈને પછી એ વખતે કાંઈ ટેલિફોનનો કાંઈ વ્યવસ્થા તો હતી જ નહીં. પછી પાછા વડતાલ જતા ને ત્યારે ફરું મળ્યો એ ભાઈ. એટલે મેં કીધું તે ભાઈ એને કંઈ હું કામ ઝઘડા કર્યા, મેં તારા હારા હાટું કીધું હતું. તો ઓલા ભાઈએ પાછું એને કીધું. એટલે ઓલો મારે રેલવેમાંથી ઉતરીને આ બધું આવું બોરીવલી ઈસ્ટમાં, એટલે ચાર પાંચ જણા લઈને ઊભો રહ્યો. ઊભો રહ્યો એટલે મને જો આજ મારે સેવા કરશે સારી રીતે એમ. એટલે મને પહેલાં તો એને બોલાવે ઊભો રહે કે, એટલે ઊભો ન રહ્યો. મને ખબર પડી કે થોડુંક આમાં તકલીફ જેવું છે, એટલે હાલતો હતી હું. પાછળ આવીને મારો કાટલો પકડ્યો. કાટલો પકડીને પહેલાં તો બે ત્રણ સાર ચડાવી દીધી મને. એટલે પછી કે પછી ત્યારે મને એમ થયું કે ચાલો આ ધંધો કરાય નહીં હવે. એટલે આમાં શિક્ષાપત્રીને એક એક આજ્ઞા થાય. આજે મને ખબર પડે છે કે મેં આજ્ઞા મહારાજની લોપીને એટલે મારા માર ખાવા પડ્યા એ વખતે. એટલે મહારાજની આજ્ઞા નાની મોટી જો આપણે બધા પાડી જઈએ ને તો આપણે સુખી તો ચોક્કસ થાય એમ, કોઈ દી દુઃખી ન થાય. ભગવાન સ્વામિનારાયણને હું તો પ્રાર્થના કરું કે હે પ્રભુ, મરતા સુધી આ ભક્તોના સંતોથી જુદો ન પડું અને દાસનો દાસ થઈને રહું, એ સર્વના શરણોમાં મારે પ્રાર્થના. જય સ્વામિનારાયણ.
વિદેશથી ઘણા બધા યુવકો આવ્યા છે, એમાંથી જીગરભાઈ શિકાગોવાળા એમને બોલાવીશ. તેઓ અત્યારે યુવક તરીકે આપણે સરસ મજાનું શિબિરને અનુરૂપ પ્રવચનનો લાભ આપશે. જીગરભાઈ શિકાગો,
તમે જુઓ બીજું શિબિર અને એનું બીજું નામ મેં વિચાર્યું ને, સતત ભગવાનમાં જોડાવાનો પ્રયાસ. ટૂંકમાં કહીએ ને અહીંયા બુકિંગ મળે કે ના મળે, ઓવર બુકિંગ કહીને પડી રહું. બીજું કે આ સંતો આધારણ સામેના શબ્દોમાં કહીએ ને, આ સંતોને એટલો પ્રતાપ છે ને કે સંત એમનો પડેલ જે અડેલો છે સ્પર્શ થયેલો પવનને આપણે અડી જાય ને તો એ આપણું કલ્યાણ જ છે. આધારણ સ્વામી કે ચલે જાય સંત મગહી લગી પવન લગે ઓર, તિનકો મોક્ષ હોત અબે એસે હે બળજોર. એટલે આપણે તો ફાઈ ગયા છીએ. હું તો મોટા મોટી કૃપા મહારાજની એ માનું છું કે આવા ગુરુજી આપ્યા અને આવા સંતો આપ્યા. એટલે ટેકનોલોજીમાં બીજું મેં જોઈ અહીંયા પેન ડ્રાઈવો કાઢી નાખી. આમ સંતોનું તમે જુઓ કેટલું આમ ટેકનોલોજી હાથી ચાલુ છે, તમે નોટિસ કરજો. ગુરુજી ને સંતો MP3 માં MP5, MP5 માં MP9, શું કરું તો ટૂંકમાં આખો ગ્રંથ આવી જાય. અમારા માટે વિદેશ માટે બહુ સારું. અને આટલી ખરેખર સ્પીડમાં આપણું એપોલો એટલી સ્પીડમાં ગુરુજી ચલાવે છે ને કે ભગવાન ભેગા કરી જ દીધા છે, એમાં સંશય જ નહીં એમ. એટલે એક અદભુત આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભગવાનમાં જોડાવાનો અદભુત જે સ્પીડમાં સંતોએ ખબર નહીં મહારાજની ખરેખર પરંપાર કૃપા થઈ છે. દયારુ સ્વામી મહિમાનો પ્રેઝન્ટેશન બતાવતા એમાં હનુમાન દાદા આવ્યા ને, એટલે મેં છાતી ચીરીને રામ સીતાના દર્શન કરાયા. એટલે મનારો અંદર એમ થયું કે ગુરુજીનું ઓપરેશન કરવામાં આવે ને તો અંદરથી એક જ વાત દીકરો, શું કરું તો આ જીવનું બોચી ચાલીને ભગવાનમાં જોડી દઉં. એક જ તાન, બસ એક જ આશય, મૂર્તિ મૂર્તિ મૂર્તિ. ભગવાનમાં સ્મરણ કરો, ભગવાનમાં જોડાવો, સ્મૃતિ રાખો, ભગવાન સંભાળો, નોન સ્ટોપ સ્મરણ કરો. દરેકના હરિભક્ત આત્મા જે જપ્યો ઇલેક્ટ્રોનિક જપજપી આવી ગયો, મારા ના હોય તો ઇલેક્ટ્રોનિક યુગ પ્રમાણે જીવો, એમાં હું હતો મારા લઈને શરમ આવતી, મારા લઈને તો ટેકનોલોજી. નિષ્ઠાન મહિમા કરાવો ને તો ભગવાન ના થમસ. એટલે હું આ બધા યુવાનો મૂંઝાય ને એટલે એમ કી કારું આ ખબર નહીં પડતી આમ સમ. જ્ઞાનની જરૂર નહીં ભાઈ, આપણને ખાલી પડી રહો બસ. એ તો ભગવાન જેને જ્ઞાન કરાવવું હશે એને તો ઓટોમેટિક કરાવશે એને હાથમાં હશે, પણ તમે અહીંથી ખતા નહીં બસ. જગ્યા મલક ના મળે કંડક્ટ ને કઈ ઉભો ઉભો સીટો મલક ના ઉભો ઉભો જઈશું, પણ તમે તો બેહાડ રાખો કારણ બસ આ આમદમ પડી રહું. અને આ રાજીપ વર્ષે દરેક એના બધા વિદેશના બધાનો પ્રાર્થના બધા વતી પ્રાર્થના કરું કે અમે પણ એક વિદેશમાં રહ્યા છતાં પણ ગુરુજી સંતોનું ઉપયોગ થઈ શકીએ અને એક માત્ર મહારાજ ન જ રાજી કરવાનું તાન રાખીએ એટલું કંઈ બિરમુ. જય સ્વામિનારાયણ.
પહેલા ભક્તજનો જોયું, રહે છે વિદેશમાં, પરંતુ તમામ પાસાને વણીને સરસ મજાનું પ્રવચન લીધું, જેમાં તમામની બાબતો એના દિલમાં વણી અને મહિમાપૂર્વકની રજૂ કરી. નૈનિષભાઈ આનંદવાળા એમને વિનંતી કરીશ. નૈનિષભાઈ આવશે.
વાલા વાલા મહારાજ, વાલા ગુરુજી અને સર્વે સંતો અને સર્વે ભક્તો, જય સ્વામિનારાયણ. શિબિર તો અદ્ભુત જ છે. એમાં શિક્ષાપત્રીની જયારે કથા શરૂ થઈ ને તો શરૂઆતમાં એમ લાગતું હતું કે અસંસ્કૃતના શ્લોકો ને મોટી મોટી વેદની ઉપનિષદની વાતો થોડું મગજ ભારે થઈ જાય.
અમુક ગુરુજી જેવા છે, અમુક શ્લોકો.
હા ગુરુજી, પણ ગુરુજી ગુરુજીએ જે અત્યારના આપણા જે વેદ જેવા પેલા શક્તિસિંહ ડોડિયા ને બધા સુરતના પેલા યુવકને 60 લાખનું પડી ગુમલ્યું પાછું આપ્યું, આજે લાઈવ વેદ ને ઉપનિષદ જેવું આપણને એમ ખબર ના પડે પણ આમાં બધી ખબર પડે અને બધા એને બહુ અસર થઈ જાય. કદાચ અહીંયા આગળ ગુરુજી અને હરિફેરા આપણી આંખ ભીની થઈ જાય કે કેવા આપણને હરિભક્તો આપ્યા છે. અમને ગુરુજી આ વખતે ઉતારો એક નંબરમાં, તો બધા ભેગા બધા જોણના ને બધા મોટા મોટા ત્યાં મૂક્યા હતા, આપણને આપણું તર્યું દેખાઈ જાય. રાતે સૂતા હોય એ લોકો, ગુરુજી કલાક કલાક ધ્યાન કરે. રાતે સૂતી વખતે અહીંથી છૂટા થયા પછી 1.25 કલાક ધ્યાન કરે બધા ઘનશ્યામભાઈ ને બધા ઘણા બધા. એટલે આપણને એમ થઈ જાય કે આટલા વર્ષથી સાથે રહેતા હોય તો આપણને આવો મહિમા ના હોય. બહુ ગુરુજી ફાયદો થયો આટલો
સરસ.
જય સુંદર.
આપણામાં એવા ગુણ આવે એ મહારાજને પ્રાર્થના કરી.
સમૂહમાં રહેવાનો ફાયદો વાલા ભક્તોજનો નૈનિષભાઈએ બતાવ્યો કે ભાઈ ભેગા રહેતા ત્યારે ખ્યાલ આવે છે કે આ બધા ભક્તો કેટલા બધા મહાન છે, ગમે એટલું મોડું થયું હોય તો પણ ભગવાનનું ધ્યાન ભજન કર્યા વગર સૂવે નહીં. અને આ માહોલ જ એવો છે. પેલા ભાઈએ જે કીધું હમણે કે ગુરુજીને જો છાતીમાંથી આમ કરીને જોવામાં આવે ને તો એક જ નીકળે કે તમામને ભગવાન પહોંચાડી દેવાશે, ભગવાન ભેટાડી દેવા. એ આ બધાનું ફળ જ એ છે કે આપણને ભગવાનને આવા મોટા પરમ પૂજ્ય બાદ ગુરુજીની ભેટ આપી. નહીતર આપણામાં એ સંસ્કારો આવે જ નહીં. એ મહારાજની જ કૃપા થઈ કે આવો સુંદર મજાનો માહોલ ઊભો કર્યો, ગુરુજી જેવા મોટા પુરુષનો યોગ કરાવ્યો અને આપણને સૌને ભેગા કર્યા. એ કર્તૃત્વ મહારાજે પોતાનું આપણા સૌના માથે બજાવ્યું છે. એ વાલાવાલા મહારાજની આપણા માથે કાયમના માટે કૃપા અને કરુણા વરસતી રહે એવું આપણે કાયમના માટે જીવન રાખીએ. વાલા ભક્તજનો, શિક્ષાપત્રી ભાષ્ય ગ્રંથની વાલા ગુરુજીએ જે કથા કરી તો મહારાજનું ગ્રંથરાજનું અત્યારે પૂજન લઈશું. પૂજન બાદ એમની આરતી થશે.
ઓમ જય સદગુરુ સ્વામી.